Om Shanti. Good morning. 21 ઓગસ્ટ 2025 ના રોજના બાપદાદા દ્વારા ઉચ્ચારાયેલા પ્રાતઃ મૂલ્યના મહાવાક્ય છે. મીઠા બાળકો, તમે આસુરી મત પર ચાલવાથી દરબદર અર્થાત બરબાદ થઈ ગયા. હવે ઈશ્વરીય મત પર ચાલો તો સુખધામ ચાલ્યા જશો. મીઠા બાળકો, તમે આસુરી મત પર ચાલવાથી દરબદર અર્થાત બરબાદ થઈ ગયા. હવે ઈશ્વરીય મત પર ચાલો તો સુખધામ ચાલ્યા જશો. પ્રશ્ન છે, બાળકોએ બાપ પાસેથી કઈ ઉમ્મીદ રાખવાની છે, કઈ નહીં? ઉત્તર છે, બાપ પાસેથી એ જ ઉમ્મીદ રાખવાની છે કે આપણે બાપ દ્વારા પવિત્ર બની પોતાના ઘરે અને ઘાટ અર્થાત રાજધાનીમાં જઈએ. બાબા કહે છે, બાળકો, મારામાં આ ઉમ્મીદ ન રાખો કે ફલાણા બીમાર છે આશીર્વાદ મળે. અહીં કૃપા અર્થાત અહીંયા કૃપા અથવા આશીર્વાદની વાત જ નથી. હું તો આવ્યો છું આપ બાળકોને પતિથી પાવન બનાવવા. હવે હું તમને એવા કર્મ શીખવાડું છું જે વિકર્મ ન બને. ગીત છે, આજ નહીં તો કલ બિખરેંગે યહ બાદલ. ઓમ શાંતિ. રૂહાની બાળકોએ ગીત સાંભળ્યું. બાળકો જાણે છે હવે ઘરે ચાલવાનું છે. બાપ આવ્યા છે લેવા માટે. આપ યાદ પણ ત્યારે રહેશે જ્યારે આત્મ અભિમાની હશે. દેહ અભિમાનમાં હશે તો યાદ પણ નહીં રહેશે. બાળકો જાણે છે બાબા મુસાફર બનીને આવ્યા છે. તમે પણ મુસાફર બનીને આવ્યા હતા. હવે પોતાના ઘરને ભૂલી ગયા છો. પછી બાપે ઘર યાદ અપાવ્યું છે અને રોજ રોજ સમજાવે છે. જ્યાં સુધી સત્વપ્રધાન નથી બન્યા તો ચાલી નહીં શકશો. બાળકો સમજે છે, બાબા તો ઠીક કહે છે. બાપ પણ બાળકોને જે શ્રીમત આપે છે તો સપૂત બાળકો તેના પર ચાલી પડે છે. આ સમય બીજા તો કોઈ એવા બાપ નથી જે સારી રીતે જે સારી મત આપે એટલે દરબદર થઈ ગયા છે. શ્રીમત આપવાવાળા એક જ બાપ છે. એ મત પર પણ કોઈ બાળકો નથી ચાલતા. વંડર છે, લૌકિક બાપની મત પર ચાલી પડે છે. તે છે આસુરી મત. આ પણ છે તો ડ્રામા, પરંતુ બાળકોને સમજાવે છે, તમે આસુરી મત પર ચાલી આ ગતિ પ્રાપ્ત કરી છે. હવે ઈશ્વરીય મત પર ચાલવાથી તમે સુખધામમાં ચાલ્યા જશો. તે છે બેહદનો વારસો. રોજ સમજાવે છે તો બાળકોએ કેટલું હર્ષિત રહેવું જોઈએ. બધાને અહીં તો ન બેસાડી શકાય. ઘરમાં રહીને પણ યાદ કરવાના છે. હવે પાઠ પૂરો થવાનો છે. હવે પાછા ઘરે ચાલવાનું છે. મનુષ્ય કેટલા ભૂલેલા છે. કહેવાય છે ને, આ તો પોતાના ઘરઘાટને ઘરઘાટ જ ભૂલી ગયા છે. હવે બાપ કહે છે, ઘરને યાદ કરો, પોતાની રાજધાની પણ યાદ કરો. હવે પાઠ પૂરો થવાનો છે. હવે પાછા ઘરે ચાલવાનું છે. શું તમે ભૂલી ગયા છો? આપ બાળકો કહી શકો છો, બાબા ડ્રામા અનુસાર અમારો પાઠ જ એવો છે. જો અમે ઘરબારને ભૂલી એકદમ ભટકી રહ્યા છીએ. ભારતવાસી જ પોતાના શ્રેષ્ઠ ધર્મ કર્મને ભૂલીને દૈવી ધર્મ ભ્રષ્ટ દૈવી કર્મ ભ્રષ્ટ થઈ ગયા હતા. હવે બાપે સાવધાની આપી છે, તમારો ધર્મ કર્મ તો આ હતા. ત્યાં તમે જ જે કર્મ કરતા હતા તે અકર્મ થતા હતા. વિકર્મ કર્મ વિકર્મ બને છે. હમણાં બાપ આવેલા છે ધર્મ શ્રેષ્ઠ કર્મ શ્રેષ્ઠ બનાવવા. તો હવે શ્રીમત પર કર્મ શ્રેષ્ઠ કરવા જોઈએ. કોઈ ભ્રષ્ટ કર્મ કરીને કોઈને દુઃખ ના આપવું જોઈએ. ઈશ્વરીય બાળકોનું આ કામ નથી. જે ડાયરેક્શન મળે છે તેના પર ચાલવાનું છે, દૈવી ગુણ ધારણ કરવાના છે, ભોજન પણ શુદ્ધ લેવાનું છે. જો લાચારીમાં નથી મળતું તો સલાહ પૂછો. બાબા સમજાવે છે, નોકરી વગેરેમાં ક્યાંક થોડું ખાવું પણ પડે છે. જ્યારે યોગ વર્થી તમે રાજાઈ સ્થાપન કરો છો, પતિ દુનિયાને પાવન બનાવો છો, તો ભોજનને શુદ્ધ બનાવવું શું મોટી વાત છે? નોકરી તો કરવાની જ છે, એવું તો નથી બાપના બન્યા તો બધું જ છોડી અહીં આવીને બેસી જવાનું છે. કેટલા બધા બાળકો છે, આટલા બધા તો રહી ન શકે. રહેવાનું બધાએ ગૃહસ્થ વ્યવહારમાં છે, આ સમજવાનું છે. હું આત્મા છું, બાબા આવેલા છે, આપણને પવિત્ર બનાવીને પોતાના ઘરે લઈ જાય છે, પછી રાજધાનીમાં આવી જઈશું. આ તો પારકો રાવણનો છીછી ઘાટ છે. તમે બિલકુલ જ પતિત બની ગયા છો. ડ્રામા પ્લાન અનુસાર બાપ કહે છે, હમણાં હું તમને સુજાગ કરવા આવ્યો છું તો શ્રીમદ પર ચાલો, જેટલા ચાલશો એટલા શ્રેષ્ઠ બનશો. હમણાં તમે સમજો છો, આપણે બાપને, જે બાપ સ્વર્ગના માલિક બનાવે છે, એમને ભૂલી ગયા. હવે બાપ સુધારવા આવ્યા છે તો સારી રીતે સુધરવું જોઈએ ને, ખુશીમાં આવવું જોઈએ. બેહદના બાપ મળ્યા છે, બાળકો સાથે વાત એવી રીતે કરે છે જેમ તમે આત્માઓ પરસ્પર કરો છો. છે તો એ પણ આત્મા, પરમ આત્મા છે, એમનો પણ પાઠ છે. તમે આત્માઓ પાઠધારી છો, ઊંચેથી ઊંચ લઈને નીચથી નીચનો પાઠ છે. ભક્તિ માર્ગમાં મનુષ્ય ગાય છે, ઈશ્વર જ બધું કરે છે. બાપ કહે છે, મારો એવો પાઠ થોડી છે જે બીમારને સારા કરી દો. મારો પાઠ છે રસ્તો બતાવો કે તમે પવિત્ર કેવી રીતે બનો. પવિત્ર બનવાથી જ તમે ઘરે પણ જઈ શકશો, રાજધાનીમાં પણ જઈ શકશો. બીજી કોઈ આશા ન રાખો, ફલાણા બીમાર છે, આશીર્વાદ મળે ના. આશીર્વાદ કૃપા વગેરેની વાત મારી પાસે કંઈ પણ નથી. તેના માટે સાધુ સંતો વગેરેની પાસે જાઓ. તમે મને બોલાવો છો કે હે પતિત પાવન, આવો, આવીને અમને પાવન બનાવો, પાવન દુનિયામાં લઈ ચાલો. તો બાપ પૂછે છે, હું તમને વિષયસાગરમાંથી કાઢી પાર લઈ જાઉં છું, પછી તમે વિષય સાગરમાં કેમ ફસાઈ જાઓ છો? ભક્તિ માર્ગમાં તમારો આ હાલ થયો છે. જ્ઞાન ભક્તિ તમારા માટે છે. સંન્યાસી લોકો પણ કહે છે જ્ઞાન ભક્તિ અને વૈરાગ્ય, પરંતુ તેનો અર્થ તેઓ નથી સમજતા. હમણાં તમારી બુદ્ધિમાં છે જ્ઞાન, ભક્તિ પછી વૈરાગ્ય. તો બેહદનો વૈરાગ્ય શીખવાડવા વાળા જોઈએ. બાપે સમજાવ્યું છે, આ કબ્રસ્તાન છે, આના પછી પરિસ્થાન બનવાનું છે. ત્યાં દરેક કર્મ અકર્મ થાય છે. હમણાં બાબા તમને એવા કર્મ શીખવાડે છે જે કોઈ પણ વિકર્મ ન બને, કોઈને પણ દુઃખ ન આપો, પતિતનું અન્ન ન ખાઓ, વિકારમાં ન જાઓ. અબળાઓ પર અત્યાચાર આના પર થાય છે. જોતા રહો છો માયાના વિઘ્ન કેવા પડે છે. આ છે બધું ગુપ્ત. કહે છે દેવતાઓ અને અસુરોનું યુદ્ધ થયું, પછી કહે છે પાંડવો અને કૌરવોનું યુદ્ધ થયું. હવે લડાઈ તો એક જ છે. બાપ સમજાવે છે, હું તમને રાજયોગ શીખવાડી રહ્યો છું, ભવિષ્ય 21 જન્મો માટે. આ મૃત્યુલોક છે. મનુષ્ય સત્યનારાયણની કથા સાંભળતા આવ્યા છે, ફાયદો કાંઈ નથી. હમણાં તમે સાચી ગીતા સાંભળો છો, રામાયણ પણ તમે સાચી સાંભળો છો. એક રામ સીતાની વાત નહોતી. આ સમય તો આખી દુનિયા લંકા છે, ચારે બાજુ પાણી છે ને. આ છે બેહદની લંકા, જેમાં રાવણનું રાજ્ય છે. એક બાપ છે બ્રાઇડગ્રુમ અર્થાત સાજન, બાકી બધા છે બ્રાઇડ્સ અર્થાત સજનીઓ. તમને હવે રાવણ રાજ્યથી બાપ છોડાવે છે. આ છે શોક વાટિકા. સતયુગને કહેવાય છે અશોક વાટિકા. ત્યાં કોઈ શોક હોતો નથી. આ સમયે તો શોક જ શોક છે. અશોક એક પણ નથી રહેતા. નામ તો રાખી દે છે અશોકા હોટલ. બાપ કહે છે આખી દુનિયા આ સમયે બેહદની હોટલ જ સમજો. શોકની હોટલ છે. ખાવા પીવાનું મનુષ્યનું જાનવરો જેવું છે. તમને જુઓ બાપ ક્યાં લઈ જાય છે. સાચી સાચી અશોક વાટિકા છે. સતયુગમાં હદ અને બેહદનો કોન્ટ્રાસ્ટ અર્થાત તફાવત બાપ જ બતાવે છે. આપ બાળકોને ખૂબ ખુશી રહેવી જોઈએ. જાણો છો બાબા આપણને ભણાવે છે. આપણો પણ એ જ ધંધો છે. બધાને રસ્તો બતાવવો, આંધળાઓની લાઠી બનવું. ચિત્ર પણ તમારી પાસે છે. જેમ જેમ સ્કૂલમાં ચિત્રો પર સમજાવાય છે આ ફલાણો દેશ છે, તમે તો પછી સમજાવો છો તમે આવ્યા છો. તમે આત્મા છો, શરીર નથી. આત્માઓ ભાઈ ભાઈ છે. કેટલી સહજ વાત સંભળાવો છો. કહે પણ છે આપણે બધા ભાઈ ભાઈ છીએ. બાપ કહે છે તમે બધા આત્માઓ ભાઈ ભાઈ છો ને, ગોડફાધર કહો છો ને, તો ક્યારેય પણ પરસ્પર લડવું ઝઘડવું ન જોઈએ. શરીરધારી બનો છો તો પછી ભાઈ બહેન થઈ જાઓ. આપણે શિવ બાબાના બાળકો બધા ભાઈ ભાઈ છીએ. પ્રજાપિતા બ્રહ્માના બાળકો ભાઈ બહેન છીએ. આપણે વારસો દાદા પાસેથી લેવાનો છે, એટલે દાદાને જ યાદ કરીએ છીએ. આ બાળક અર્થાત બ્રહ્માને પણ મેં પોતાનો બનાવ્યો છે અથવા આમનામાં પ્રવેશ કર્યો છે. આ બધી વાતોને તમે હમણાં સમજો છો. બાપ કહે છે બાળકો હવે નવો દૈવી પ્રવૃત્તિ માર્ગ સ્થાપન થઈ રહ્યો છે. તમે બધા બીકે શિવ બાબાની મત પર ચાલો છો. બ્રહ્મા પણ તેમની મત પર ચાલે છે. બાપ કહે છે પોતાને આત્મા સમજી બાપને યાદ કરો અને સર્વ સંબંધોને હળવા કરતા જાઓ. 8 કલાક યાદ રાખવાની છે, બાકી 16 કલાકમાં આરામ તથા ધંધો વગેરે જે કરવાનું છે તે કરો. હું બાપનું બાળક છું આ ન ભૂલો. એવું પણ નહીં અહીં આવીને હોસ્ટેલમાં રહેવાનું છે. ના, ગ્રહસ્થ વ્યવહારમાં બાળકોની સાથે રહેવાનું છે. બાબાની પાસે આવો જ છો ને. રિફ્રેશ થવા, તરો તાજા થવા. મથુરા વૃંદાવનમાં જાય છે મધુબનનો દીદાર કરવા. નાના મોડેલ રૂપમાં બનાવી રાખ્યું છે. હવે તો આ બેહદની વાતો સમજવાની છે. શિવ બાબા બ્રહ્મા દ્વારા નવી સૃષ્ટિ રચી રહ્યા છે, તો આપણે પ્રજાપિતા બ્રહ્માની સંતાન બીકે છીએ. વિકારની વાત થઈ ન શકે. સંન્યાસીઓના શિષ્ય બને છે તો જે સંન્યાસી કપડાં પહેરી લે તો નામ બદલાઈ જાય છે. અહીં પણ તમે બાબાના બની ગયા તો નામ રાખ્યું છે બાબાએ. કેટલા ભઠ્ઠીમાં રહ્યા હતા આ ભઠ્ઠીની કોઈને ખબર નથી. શાસ્ત્રોમાં તો શું શું વાતો લખી છે. ફરી પણ આવું જ થશે. હવે તમારી બુદ્ધિમાં સૃષ્ટિનું ચક્ર ફરે છે. બાપ પણ સ્વદર્શન ચક્રધારી છે ને, તો સૃષ્ટિના આદિ મધ્ય અંતને જાણે છે. બાબાને તો શરીર પણ નથી. તમને તો સ્થૂળ શરીર છે, એ છે જ પરમ આત્મા. આત્મા જ સ્વદર્શન ચક્રધારી છે ને. હવે આત્માને અલંકાર કેવી રીતે અપાય સમજણની વાત છે ને. આ કેટલી સૂક્ષ્મ વાતો છે. બાપ કહે છે, હકીકતમાં હું છું સ્વદર્શન ચક્રધારી. તમે જાણો છો, આત્મામાં આખા સૃષ્ટિ ચક્રનું જ્ઞાન આવી જાય છે. બાબા પણ પરમધામમાં રહેવા વાળા છે, આપણે પણ ત્યાંના રહેવા વાળા છીએ. બાપ આવીને પોતાનો પરિચય આપે છે. બાળકો, હું પણ સ્વદર્શન ચક્રધારી છું. હું પતિત પાવન આવ્યો છું તમારી પાસે. મને બોલાવ્યો છે કે આવીને પતિતથી પાવન બનાવો, લિબરેટ કરો. એમને શરીર તો નથી, એ અજન્મા છે. ભલે જન્મ લે છે પરંતુ દિવ્ય શિવ જયંતી અથવા શિવરાત્રી મનાવે છે. બાપ કહે છે, હું આવું જ છું ત્યારે જ્યારે રાત પૂરી થાય છે તો દિવસ બનાવવા આવું છું. દિવસમાં 21 જન્મ, પછી રાતમાં 63 જન્મ. આત્મા જ ભિન્ન ભિન્ન જન્મ લે છે. હવે દિવસથી રાતમાં આવ્યો છું, પછી દિવસમાં જવાનું છે. સ્વદર્શન ચક્રધારી પણ તમને બનાવ્યા છે. આ સમયે મારો પાઠ છે, તમને પણ સ્વદર્શન ચક્રધારી બનાવું છું. તમે પછી બીજાઓને બનાવો. 84 જન્મ કેવી રીતે લીધા છે તે 84 જન્મોનું ચક્ર તો સમજી લીધું છે. પહેલા તમને આ જ્ઞાન હતું શું? બિલકુલ નહીં, અજ્ઞાની હતા. બાબા મૂળ વાત સમજાવે છે કે બાબા છે સ્વદર્શન ચક્રધારી. એમને જ્ઞાનના સાગર કહેવાય છે. એ સત્ય છે, ચૈતન્ય છે. આપ બાળકોને વારસો આપી રહ્યા છે. બાબા બાળકોને સમજાવે છે, પરસ્પર લડો ઝઘડો નહીં, લૂન પાણી નહીં બનો. સદૈવ હર્ષિત રહેવાનું છે અને બધાને બાપનો પરિચય આપવાનો છે. બાપને જ બધા ભૂલેલા છે. હવે બાપ કહે છે, મામે કમ યાદ કરો. નિરાકાર ભગવાન ઓવાચ નિરાકારી આત્માઓ પ્રત્યે, અસલ તમે નિરાકાર છો, પછી સાકારી બનો છો. સાકાર વગર તો આત્મા કાંઈ કરી જ નથી શકતી. બીજા શરીરમાં પોતાનો પાર્ટ ભજવે છે. સાકાર વગર તો આત્મા કાંઈ જ કરી નથી શકતી. આત્મા શરીરમાંથી નીકળી જાય છે તો ચૂરપૂર અર્થાત હલચલ કાંઈ પણ થઈ નથી શકતી. આત્મા તરત જઈને બીજા શરીરમાં પોતાનો પાર્ટ ભજવે છે. આ વાતોને સારી રીતે સમજો, અંદર ઘૂંટતા રહો. આપણે આત્મા બાબા પાસેથી વારસો લઈએ છીએ. વારસો મળે છે સતયુગનો. જરૂર બાપે જ ભારતને વારસો આપ્યો હશે. ક્યારે વારસો આપ્યો, પછી શું થયું, આ મનુષ્યને કાંઈ પણ ખબર નથી. હમણાં બાપ બધું બતાવે છે. બાપ બાળકોને સ્વદર્શન ચક્રધારી બનાવ્યા છે, પછી તમે 84 જન્મ ભોગવ્યા. હવે ફરી હું આવ્યો છું, કેટલું સહજ સમજાવતો રહું છું. બાપને યાદ કરો અને મીઠા બનો. મુખ્ય ઉદ્દેશ્ય સામે છે. બાપ વકીલોના પણ વકીલ છે. બધા ઝઘડાઓથી છોડાવી દે છે. આપ બાળકોને આંતરિક ખુશી ખૂબ હોવી જોઈએ. આપણે બાબાના બાળકો બન્યા છીએ. બાપે આપણને એડોપ્ટ કર્યા છે વારસો આપવા. અહીં તમે આવો જ છો વારસો લેવા, બાપ કહે છે. બાળકો વગેરે જોતા બુદ્ધિ બાપ અને રાજધાની તરફ રહે. બાપ કહે છે, બાળકો વગેરે જોતા બુદ્ધિ બાપ અને રાજધાની તરફ રહે. ભણતર કેટલું સહજ છે. બાપ જે તમને વિશ્વના માલિક બનાવે છે એમને તમે ભૂલી જાઓ છો. પહેલા પોતાને આત્મા જરૂર સમજો. આ જ્ઞાન બાપ સંગમ પર જ આપે છે, કારણ કે સંગમ પર જ તમારે પતિથી પાવન બનવાનું છે. અચ્છા અચ્છા, મીઠા મીઠા શીખી લધા બાળકો પ્રત્યે મીઠા મીઠા શીખી લતા, બ્રહ્મા મુખ પૌષાવલી, બ્રાહ્મણ કુળ ભૂષણ, આ દેવતાઓ કરતા પણ ઉચ્ચ કુળ છે. તમે ભારતની ખૂબ ઊંચી સેવા કરો છો, હવે ફરી તમે પૂજ્ય બની જશો. હવે પૂજારીને પૂજ્ય કોળીથી હીરા જેવા બનાવી રહ્યા છે. આવા રૂહાની બાળકો પ્રત્યે માત પિતા બાપ દાદાના યાદ ત્યાર અને ગુડ મોર્નિંગ. રૂહાની બાપના રૂહાની બાળકોને નમસ્તે. રૂહાની બાળકોના રૂહાની માત પિતા બાપ દાદાને યાદ પ્યાર ગુડ મોર્નિંગ અને નમસ્તે. બાપ દાદા નમસ્તે નમસ્તે. ધારણા માટે મુખ્ય સાર છે. પહેલી પોઈન્ટ, શ્રીમદ પર હવે દરેક કર્મ શ્રેષ્ઠ કરવાના છે. કોઈને પણ દુઃખ નથી આપવાનું. દૈવી ગુણ ધારણ કરવાના છે. બાપના ડાયરેક્શન અર્થાત માર્ગદર્શન પર ચાલવાનું છે. સદૈવ હર્ષિત રહેવા માટે સ્વદર્શન ચક્રધારી બનવાનું છે. ક્યારેય લૂણ પાણી નથી બનવાનું. બધાને બાપનો પરિચય આપવાનો છે. ખૂબ ખૂબ મીઠા બનવાનું છે. વરદાન છે માન માંગવાના બદલે બધાને માન આપવાવાળા સદા નિષ્કામ યોગી ભવ. માન માંગવાવાળાના બદલે બધાને માન આપવાવાળા સદા નિષ્કામ યોગી ભવ. તમને કોઈ માન આપે, માને કે ન માને, પરંતુ તમે તેમને મીઠા ભાઈ મીઠી બહેન માનતા, સ્વમાનમાં રહી સ્નેહી દ્રષ્ટિથી સ્નેહની વૃત્તિથી આત્મિક માન આપતા ચાલો. આ માન આપે તો હું આપું. આ પણ રોયલ ભિખારીપણું છે. આમાં નિષ્કામ યોગી બનો. રૂહાની સ્નેહની વર્ષાથી દુશ્મનને પણ દોસ્ત બનાવી દો. તમારી સામે કોઈ પથ્થર પણ ફેંકે તો પણ તમે એને રત્ન આપો, કારણ કે આપ રત્નાગર બાપના બાળકો છો. સ્લોગન છે શિવનું, સ્લોગન છે વિશ્વનું નવનિર્માણ કરવા માટે. બે શબ્દ યાદ રાખો, નિમિત્ત અને નિર્માણ. વિશ્વનું નવનિર્માણ કરવા માટે બે શબ્દ યાદ રાખો, નિમિત્ત અને નિર્માણ. અચ્છા, ઓમ શાંતિ. અવ્યક્ત ઇશારા, સહજયોગી બનવું છે તો પરમાત્મ પ્રેમના અનુભવી બનો. આજની પોઈન્ટ છે, સેવામાં સફળતાનું મુખ્ય સાધન છે ત્યાગ અને તપસ્યા. એવા ત્યાગી અને તપસ્વી અર્થાત સદા બાપની લગનમાં લવલીન, પ્રેમના સાગરમાં સમાયેલા, જ્ઞાન આનંદ સુખ શાંતિના સાગરમાં સમાયેલાને જ કહેવાશે તપસ્વી. તો એવા ત્યાગ તપસ્યાવાળા જ સાચા સેવાધારી છે. અચ્છા, ઓમ શાંતિ. થેન્ક યુ બાપ દાદા, થેન્ક યુ, થેન્ક યુ. ઓમ શાંતિ.